મુખવાનો એક સમય પાક્યો છે, અને એ પાકવા માટે આ લોકોની જે પાંચ માગણીઓ છે. અમારે કેવું અધ્યાત્મ અને ધર્મ જોઈએ છે, અમે ચર્ચમાં જઈને કંટાળી ગયા છીએ, અમને એમાંથી જીવનનો સંદર્ભ મળતો નથી. પાંચ માગણી આ વિશ્વ માનવ થવા માટે ચારે બાજુ મૂકવામાં આવી છે. સૌથી પહેલાં કહે છે કે અમારે એક એવું તત્વજ્ઞાન જોઈએ છીએ કે જે આખા જગતને સ્વીકૃત હોય. વી વોન્ટ એ યુનિવર્સલ ફિલોસોફી. આ તત્વજ્ઞાન ફક્ત 1 કરોડ કે 2 કરોડ કે 5 કરોડ માણસો માટે નહીં, ભગવાન અને પરમ ચૈતન્ય પ્રાણી માત્રને સ્પર્શે છે એવી અમારે એક યુનિવર્સલ ફિલોસોફી જોઈએ છીએ. બીજી વાત કે આજે ધર્મ કરીએ અને પરલોક સુધરે એમ નહીં, આજે ધર્મ કરીએ અને આજે જીવન સુધારે એવો ધર્મ જોઈએ છીએ. ઇટ મસ્ટ હેવ અ ડેમોન્સ્ટ્રેટિવ વેલ્યુ. વીજળીની ચાંપ દબાવો અને બત્તી થાય, મોટર ચાલુ કરો અને ચાલવા માંડે, એવું કોઈ ધર્મમાં તત્વ છે કે જે આજે આરાધના કરું અને આજે જ મને એની પોતાની જે અર્થ છે તેની પ્રાપ્તિ થઈ શકે? ઇટ મસ્ટ હેવ અ ડેમોન્સ્ટ્રેટિવ વેલ્યુ. અને ત્રીજી વાત કરે છે કે અમારે હવે જીવનમાં મધ્યસ્થીઓ જોતા નથી, વક્તાઓ પણ દૂર થઈ જાઓ, ભગવાનનો સીધો સંપર્ક કરાવો અમને. વી ડોન્ટ વોન્ટ એની મોર મીડિયેટર્સ ઇન અવર સેલ્ફ. જીવનને અમારે સીધો સ્પર્શ કરવો છે, જીવનનો અર્થ સમજવો છે, સંબંધોનું રહસ્ય સમજવું છે, અને સત્ય માટે જાણવા માટે આ લોકો બેચેન છે. એને આવી કોઈ વસ્તુ આપી શકીએ અને આ ધર્મનું આચરણ કરીએ, સાંપ્રત કાળમાં પણ અમને સ્થિરતા આપી શકીએ એવું હોવું જોઈએ. ઇટ મસ્ટ હેવ અ રેલેવન્સ વિથ ધ ટાઈમ્સ. અને આવતીકાલે પણ આ ધર્મ અમારું રક્ષણ કરી શકે. આ પાંચે બાબત ઉપર જૈન ધર્મ પાસે આપત્તિ વગરના રહસ્યો રહેલા છે. વિશ્વજ્ઞાન, તત્વજ્ઞાન, આત્મજ્ઞાન, કર્મજ્ઞાન, અણુજ્ઞાન, અરે ભગવાને શું નથી આપ્યું? અનંત વિજ્ઞાની કયા છે? આ તો બધા લેબોરેટરીમાં સત્ય શીખે છે. ભગવાને તો પોતાના કેવળ જ્ઞાનથી પ્રકૃતિનું રહસ્ય શીખી લીધેલું છે. તો જગતમાં આવું આધ્યાત્મિક અભિયાન જે ચાલી રહ્યું છે એમાં આપણું યોગદાન કેટલું, આ બાબતમાં આપણે બહુ જ પાછળ પડ્યા છીએ. જે કોઈ પ્રબુદ્ધ લોકો છે, શક્તિશાળી લોકો છે, એને હું આજે ખાસ વિનંતી કરું છું કે આ દિશામાં જો આપણે આપણું યોગદાન નહીં કરીએ. બહુ સુંદર એક વિચારકની વાત છે કે તમારામાં રહેલો શ્રેષ્ઠ વિચાર એ જો બીજાને આપતા નથી તો એ વિચારનું કોઈ મૂલ્ય નથી. ઇવન ધ બેસ્ટ થોટ ઇન યોર સેલ્ફ ઇફ ઇટ ઇઝ નોટ એક્સચેન્જ્ડ વિથ કોમ્યુનિટી તો એનો શું વિચાર છે? તો આજે જગત જ્યારે આ એક થઈ ગયું છે ત્યારે આ ભગવાનના શાસનની પ્રતિભા, ભગવાનના શાસનની પ્રતિમા આપણે વિકસાવવા માટેનું એક જાગરણ કરવાની જરૂરત છે કે જ્યાં આપણે બધા જ સાથે રહીને કરી શકીએ. પરંતુ બન્યું છે એવું, કોણ જાણે આ જૈન ધર્મને કયો ગ્રહ નેડ્યો છે, આપણે મોટામાંથી નાનામાં, નાનામાંથી નાનામાં, નાનામાંથી નાનામાં કરતાં આપણે ખોબા જેવડી દુનિયામાં આવી ગયા છીએ. અને જીવશાસ્ત્રનો એક નિયમ કહે છે કે જે સમાજ બંધિયાર છે, પોતાના વિચારોનું જગતની સાથે આદાન પ્રદાન કરતો નથી, અને જે સમાજ ઓવર સ્પેશિયલાઇઝેશન, તપ ત્યાગ અને વૈરાગનું આપણે ત્યાં ઓવર સ્પેશિયલાઇઝેશન થયેલું છે, જે સમાજ આ કરે છે એ જાતિ નાશ થવાના સ્તર ઉપર રહેલી છે. 10-20 કરોડ જૈનોની સંખ્યા આ દેશમાં હતી, આજે એમાંથી 1 કરોડની અંદરમાં આવી ગયા. અહિંસાનો અતિરેક થયો, આ ન થાય, આ ન થાય, આ ન થાય, શું થાય એનું ખ્યાલ નથી. તો આ બંધિયાર સમાજને હવે મુક્ત કરવાનો વખત આવ્યો છે, અને એના માટે તો ખરેખર સુંદર મજાના સાહસિક સાધકો જોશે કે જે આ વસ્તુ આપી શકે આપણા જીવનમાં. ભગવાનની આ તત્વજ્ઞાનની રક્ષા માટે જ આપણે આ જન્મ છે તે સમજવું જોશે. ચોથા પુનર્જાગરણની વાત છે. એક એક વસ્તુઓ પર વિવેકથી વધારે વાત ન કરતા આપની પાસે આ રજૂઆત વિચાર તરીકે મૂકું છું કે જેથી કરીને કોઈ સારા દિવસોમાં એક પરિસંવાદ રૂપે આ કરી શકે. શું આપણે આમાંથી કરી શકીએ એમ છીએ? ચોથા જાગરણની વાત છે. હકીકતમાં આખા એ વિજ્ઞાન અને અધ્યાત્મની એક અત્યારે રેન્ડેવું મળવાની વાત ચાલી રહી છે આખી જગતમાં. ધ મેટાફિઝિકલ એન્ડ ફિલોસોફિકલ બેસિસ ઇઝ બિંગ રિકન્સ્ટ્રક્ટેડ નાઉ. આખા એ જગતમાં વિજ્ઞાને ઘણું બગાડ્યું. હું એમ કહું છું કે 200 વર્ષમાં વિજ્ઞાને જે કરીને હવે અધ્યાત્મના પૃષ્ઠભૂમિ ઉપર પોતાનું યાન ઉતારવા માગે છે. સાયન્સ ઇઝ નાઉ ઈગર ટુ ફાઇન્ડ એ લેન્ડિંગ સ્પેસ ઓન ધ બેઝ ઓફ સ્પિરિચ્યુઆલિટી. જે તારણો વૈજ્ઞાનિક જગતના થયા છે એમાંના 4 તારણોની વાત કરું ને આપને એમ લાગશે કે મારા ભગવાન મહાવીરના જાણે કે સત્યો આ વૈજ્ઞાનિકો ફરીથી જીવવા માટે તલસી રહ્યા છે. ઇટ્સ અ ગ્રેટ એજ ઓફ હોપ એન્ડ ફેઇથ કે હકીકતમાં જો 200 વર્ષ પછી આ વૈજ્ઞાનિકોએ ભગવાનના તત્વજ્ઞાનને જીવવા માટેની જો આવી તૈયારી બતાવી હોય તો ભગવાનનું તત્વજ્ઞાન જેને ગળથૂથીમાં મળેલું છે એ હવે આ ખુરશી ઉપર બેસીને ભાષણો ક્યાં સુધી કરશે. એક વખત આવ્યો છે કે જ્યારે જો ગૌરવ હોય આપણને આ જૈન ધર્મનું, તો એનો વિનિયોગ કરવો પડશે. સૌથી પહેલાં બાયોકેમિસ્ટ્રીની શોધની વાત કરું છું, જીવશાસ્ત્રની. આપણે સૌ જાણીએ છીએ કે એમાં ડીએનએ અને આરએનએ નામની શોધથી, ડીએનએ એટલે ડાયોક્સી રિબો ન્યુક્લિક એસિડ, અને રિબો ન્યુક્લિક એસિડ એ લોકોએ શું નક્કી કર્યું કે તમારા આખા શરીરના તંત્રને કોઈ પણ પદાર્થ જો ખરેખર કંટ્રોલ કરતો હોય, તંત્રને સાચવતો હોય, તો આ ડીએનએ છે. એક ડીએનએમાં આખી મેસેજ પડેલી છે, આખા જગતનું જ્ઞાન આ ડીએનએમાં પડેલું છે, જે આરએનએ એટલેનો મેસેન્જર દ્વારા એ તમારા શરીર તંત્રને, નાડીને, બુદ્ધિને, બધાને પહોંચાડે છે. પરંતુ આ જીવશાસ્ત્રીઓએ અહીં ન અટક્યા અને કહ્યું કે ભાઈ આ ડીએનએનું અધિષ્ઠાન શું છે, વોટ ઇઝ ધ બેસિસ ફ્રોમ વેર ડીએનએ એન્ડ આરએનએ ગોઝ. અને ત્યાં એને કહ્યું કે અમને નીચે એક પ્યોર ઇન્ટેલિજન્સ, એક પવિત્ર બુદ્ધિ, પૂર્ણતા મુજબની બુદ્ધિ અમને દેખાય છે કે જેમાંથી આ બધું થઈ રહ્યું છે. અને નિષ્કર્ષ રમણભાઈ એમને એ કાઢ્યો કે અમને એમ લાગે છે કે પ્રત્યેક જીવ પૂર્ણ થવા માટે ઝંખે છે. ભગવાને પણ એ જ કહ્યું છે કે મોક્ષ પુરુષાર્થ એ તારી કોઈ વિકલ્પનો પ્રશ્ન નથી, એ પ્રકૃતિનો સ્વભાવ છે. મોક્ષમાં જવું એ તારો વિકલ્પ નથી. પરફેક્શન ઇઝ ધ ઇનબિલ્ટ પ્રોગ્રામ ઇન યોર ઓન સેલ્ફ. પરફેક્શન ઇઝ ધ ઇનબિલ્ટ પ્રોગ્રામ ઓફ ધ યુનિવર્સ. અને ભગવાને પણ આ પૂર્ણ થવાનો માર્ગ બતાવ્યો. જો વૈજ્ઞાનિકો પોતાની વેદશાળામાં, પોતાની વિજ્ઞાન શાળામાં આમ કહી શકતા હોય કે પ્રત્યેક જીવને પૂર્ણતા જવું એ એનો આંતરિક લક્ષ્ય છે, એમાંથી મેસેજ આપીને ડીએનએ અને આરએનએ દ્વારા કામ કરે છે, અને એટલા માટે જ કેન્સર વગેરેની બીમારીઓની માટે આ જાતની એક ચેતનામાં જવા માટેના ડિસિપ્લિન ક્લાસીસ ચાલે છે. રોગ મનમાં ઉત્પન્ન થાય છે, શરીરમાં થતો નથી, શરીર એ તો માત્ર વાહક છે. તો આ જીવશાસ્ત્રની જે વાત આવી એ ભગવાનના જ મોક્ષ પુરુષાર્થની પુનઃ પ્રતિષ્ઠા કરે છે. બીજી વાત આવી કે સમાજ એ પણ એક સોશિયલ હોલ છે, સમાજ પણ એક અતૂટ અને અખંડ ચેતનામાં જીવી રહ્યો છે, અને એને પણ તમે બાદબાકી કરીને તમારો વૈયક્તિક પુરુષાર્થ નહીં કરી શકો. પરસ્પરોપગ્રહ જીવાનામ, ભગવાને જે વાત કરી એ આજે મનોવિજ્ઞાનના શાસ્ત્રીઓએ કહ્યું કે આ સમાજમાં કોઈની પણ બાદબાકી થઈ ન શકે. ત્રીજી વાત પ્રકૃતિની, પ્રકૃતિની શોધ કરનાર ઇકોલોજીસ્ટે કહ્યું કે આ પ્રકૃતિ એ તો જીવોથી ભરેલી છે, અને પ્રકૃતિ ઉપભોગ્ય નથી, પ્રકૃતિ સેવ્ય છે. ભગવાન મહાવીરે પણ ષટ જીવ નિકાય હિતમની વાત કરીને પ્રકૃતિની સાથેનો કેવો વ્યવહાર કરવો, પ્રકૃતિને ક્રૂરતાથી નાશ કરનાર 200 વર્ષમાં આ વિજ્ઞાને આપણને આજે એક તકલીફમાં મૂક્યા. તો હવે પછીના યુગમાં આ પ્રકૃતિને બચાવવા માટે જ વૈજ્ઞાનિકો પડ્યા છે. તો આપણે ત્યાં તો આ જન્મજાત સંસ્કાર છે. પ્રકૃતિની સાથે કેવો ઉપયોગ થઈ શકે, તો કે સેવ્ય છે, જરૂર પૂરતો થાય, બાકી તો જગતના જીવોની સાથે હળીમળીને રહેવું. અને પાંચમી વાત, ચોથી વાત એમણે જે કરી, વિકાસ અને પ્રગતિની જે ભ્રામક વાતો છે, વોટ ઇઝ પ્રોગ્રેસ એન્ડ ડેવલપમેન્ટ, શું 10% કોલસો વધારે બન્યો કે 50 મીટર કાપડ વધારે બન્યું એ દેશની કોઈ પ્રગતિની પારાશીસી છે? અરે આ દેશમાં યોગીઓ કેટલા બન્યા એ વિકાસ અને પ્રગતિની પારાશીસી છે. અને એટલા માટે જ આ ભ્રમણામાંથી દૂર થવાની જરૂરત છે. પશ્ચિમના સમાજશાસ્ત્રીઓ કહે છે કે વોટ વી આર લિવિંગ ટુડે ઇઝ એ સનસેટ સિવિલાઇઝેશન. અસ્તાચળને પામતી સંસ્કૃતિને આપણે જીવાડવા માટે ખોટો પુરુષાર્થ કરીએ છીએ. સનરાઇઝ સિવિલાઇઝેશન, સૂર્યોદયની, ઉદયકાળની સંસ્કૃતિ એ મહાવીરની સંસ્કૃતિ હતી. એને જીવવા માટેનો એક તક આપણને જે મળેલી છે એ પુનર્જાગરણ તરીકે આપણે મૂકવી પડશે. પાંચમી વાત છે પુનર્જાગરણની, આંતરિક વાત છે, સંઘગત વાત છે, આપણને બધાને સ્પર્શતી વાત છે. એક નિર્ણય કરી લઈએ જીવનમાં કે ખંડન અને મંડનથી આ ધર્મ ચાલશે નહીં. 100 વર્ષ પહેલાં 200 વર્ષ પહેલાં જ્યારે ઋષિ સંસ્કૃતિ હતી, શ્રુતિ અને સ્મૃતિ આધારિત સમાજ હતો, ત્યારે એ ફુરસદના સમયમાં જુદા જુદા સંપ્રદાયના વિદ્વાનો ખંડન મંડનનો વિનોદ કરતા હતા. પણ આજે તો બધા જ આસ્તિક દર્શનોએ ભેગા થઈને જગતને એક નવો માર્ગ આપવાની વાત છે. પણ દુઃખની વાત એ છે કે જગતમાં બધા નાસ્તિકોના મંડળો થાય છે, પણ બે આસ્તિક ભેગા બેસી શકતા નથી. જેવી પણ મારામાં સાત્વિકતા આવી એટલે મારે તમારાથી કંઈક જુદી પ્રવૃત્તિ કરવી, અને આ સંપ્રદાય અને સંસ્થા ટકાવવાની વાત આવે છે ને, એમાં પછી માનવી અને સાત્વિકતા ગૌણ બની જાય છે. આપને પણ, યુવક સંઘને પણ આ વાત ચોક્કસ કરું છું, પૈસા ઘણા ભેગા કરો છો પણ પૈસા જેની પાસે નથી હોતા એ સુખી છે. હકીકતમાં બહુ જોખમી માર્ગ છે. એક વખત ટ્રસ્ટ પાસે પૈસા આવે એટલે પછી ઘણી બધી મોટી વાત છે. અરે જોઈએ એટલા પૈસા દર વર્ષે ખર્ચવા એમ જૈન ધર્મ કહે છે. માટે આ એક હકીકત છે. ખંડન અને મંડનનો વખત ગયો છે અને તેની સાથે વ્યક્તિનિષ્ઠ જે સંઘ બન્યો છે આજે, મારા તો આ પરમ ઉપકારી માટે એ કહે મને જ માને, અરે મારા તો પરમોચ્ચ ઉપકારી મહાવીર છે. માટે વ્યક્તિનિષ્ઠ જે આપણી નિષ્ઠા છે એને કારણે આપણે નાના નાના વર્તુળોમાં વેચાઈ ગયા અને આપણી શક્તિની ખૂબ બાદબાકી થઈ છે. તો આ યુગની એક માંગ છે, પુનર્જાગરણની એ માંગ છે. અને અમારા ગુરુ ભગવંતો કહે છે કે પ્રબુદ્ધ લોકો, પ્રજ્ઞાવાન લોકો જે દિવસથી સ્થાનકોમાં જતા બંધ થયા તેથી જ ત્યાં બધી ગરબડ શરૂ થઈ છે. માટે શરૂ કરી દો ફરીથી જવાનું ત્યાં, જે માનતા હોય કહેવાનું. હકીકતમાં જે સંસ્થાનું કેન્દ્ર છે એ કેન્દ્રથી દૂર હટીને નવી વ્યવસ્થા કરવા જતાં ઓલી વસ્તુ તો ચાલુ જ રહે છે. ખંડન અને મંડન નહીં, આસ્તિક દર્શનોની સાથે બેસવાની વાત. અને ત્રીજી વાત છે, છેલ્લા 40 વર્ષ થયા આપણી જે દેશનાનો પ્રકાર છે, જાણે કે કર્મે આપણા ઉપર હાવી થઈને આપણને બિલકુલ હરાવી દેવાના છે. કર્મવાદ નહીં, કર્મ નિયંતાને શરણે જાઓ. અરે કરોડ વર્ષનું પણ કરેલું કર્મ જ્ઞાની ખપાવે શ્વાસોશ્વાસ. હકીકતમાં કર્મ ખપાવવા એ તો સાવ સહેલી વાત છે. હિમાલય જેવના કર્મને પણ મારા ઉપયોગમાં હું નથી લેતો ત્યાં સુધી અંદરમાંથી અહીંયા આવી શકતા નથી. તો આ જે દેશનાની અને વિચારની પદ્ધતિ છે, અરે ભાઈ અમારા કર્મ કીધી ખપે, અમે તો શું પાપ કર્યા હશે, આવી નકારાત્મક ભાષા જૈન કુળમાં જન્મેલો એક પ્રભુજીનો નમસ્કાર શું આપે છે? એક પ્રભુજીની ભક્તિ, પૂજન, વંદન, સત્કાર, ગુરુ ભક્તિ શું આપે છે? તમારી પાસે જે સાધનાની શ્રીમંતાઈ છે એના મુખમાં આવા નબળા શબ્દો શોભતા નથી. માટે હવે પછીથી નક્કી કરીએ કે જૈન કુળમાં જન્મેલી વ્યક્તિ એક એટલી બધી આશાસ્પદ હોય, એની આજુબાજુમાં કલ્યાણ રાજ્યની વાત થાય છે, વેલફેર સ્ટેટની. અરે હું કહું છું, એક એક જૈન એ પોતે કલ્યાણ ગ્રામ છે, એની આજુબાજુમાં તો કલ્યાણ જ હોઈ શકે. જૈન જ્યાં પણ જાય, જ્યાં પણ રહે, જ્યાં પણ બોલે, એની આજુબાજુ વેલફેર સિવાયની બીજી કોઈ વાત જ ન હોઈ શકે. આ પુનર્જાગરણની જરૂરત છે. જ્યાં આપણે ભૂલ્યા છીએ તેને સુધારવાની અને યુગ તેવા યોગીની જરૂરત છે. 200 વર્ષ પહેલાં કે 500 વર્ષ પહેલાં યોગીઓ હતા, પણ મારા ગુરુ મહારાજ કહેતા કે તમે યોગી બનો તો વાંધો નથી, આઈ વુડ ઓલ્સો એક્સેપ્ટ સેઇન્ટ્સ ઇન સફારીઝ ઓલ્સો. સફારી પહેરેલો માણસ પણ યોગી જ હોય છે, સાધુતાને વરેલો જ હોય છે. અને એ સાધુતાને વરેલી વ્યક્તિ હશે એ સમાજની એક મોટામાં મોટી સેવા કરશે. કોઈ કાળે આખો સમાજ સાધુ ન બની શકે. સાધુ બનવાની દેશના તો ખાનગીમાં અપાતી હતી પહેલાં, અને આજે આ દેશનાઓ જે અપાય છે તેને કારણે મોટાભાગનો વર્ગ હતપ્રાય બની જાય છે કે આપણે તો કાંઈ કામના નથી, દીક્ષા લઈ શકીએ એમ નથી, શું કરીએ, આ જાતની જે હતાશા છે. અરે એક શ્રાવક તરીકે પણ જો તમે તમારી પ્રતિમાને ઉપસાવો તો આ જગતને મોટી ભેટ આપી શકો એમ છો. આ પુનર્જાગરણને માટે યુવાનો માટે પણ આપણે શું કર્યું, બહુ મહત્વનો પ્રશ્ન છે. યુવાનો ખસી ગયા એમ કહીને આપણે પોતે જાણે કે નાના કુંડળામાં, હાઉ મેની યુથ્સ હેવ કમ એન્ડ જોઈન્ડ જૈન રિલિજન. પરિવારની શુદ્ધિ અને યુવાનોને પણ આકર્ષવા માટેનો આપણો કોઈ રચનાત્મક અભિગમ છે એમના પુનર્જાગરણ માટેનો, કે મહારાજ સાહેબ આગળ લઈ જવા કે સાહેબ મારા છોકરાને જરા સમજાવીને કયો, કાંઈક જરા કરે. અરે ભાઈ તમારા છોકરાનું હોમવર્ક તમારે કરવું નથી અને બીજા પાસે કરાવવું છે. તમારા પરિવારને તમે એક એવી સંસ્કારની ચેતના આપો કે તમારા યુવાન દીકરાઓ આ જૈન ધર્મની ધજા લઈને આગળ ચાલે. આખા એ સંસારમાં કોઈ ચાલક બળ હોય તો તે યુવાનોનું છે. ત્રીજા ભાગની સંખ્યા યુવાનોની છે. એ યુવાનોને જોડવા માટે આપણે વિશિષ્ટ વિશિષ્ટ સમજણ અને આયોજન કરવા પડશે. અને જે સંઘ, જે સમાજ, જે સંસ્થા યુવાનોને આકર્ષી શકતી નથી એ સંસ્થા મને હકીકતમાં લાગે છે કે જે કાર્ય કરવાનું છે તે કરી ન શકે. આ બાબતમાં પણ આપનું લક્ષ્ય દોરું છું. છઠ્ઠા પુનર્જાગરણની વાત કરવી છે. હકીકતમાં વૈજ્ઞાનિક ક્ષેત્રે અને પશ્ચિમના જગતમાં એટલું બધું વિપુલ પ્રમાણમાં સાહિત્ય, વિચ ઇઝ રીસ્ટેટમેન્ટ ઓફ જૈન રિલિજન એમ આવી શકાય, પણ કોમ્યુનિકેશન ગેપ, આપણી પાસે ઊંચામાં ઊંચી તત્વજ્ઞાનની ભાષા શાસ્ત્રીય પરિભાષામાં રહેવાને કારણે અને આપણે અરસપરસ ભાષા ભંગી એવી વ્યવસ્થિત ગોઠવી શક્યા નથી તેને કારણે આપણા જીવનમાં આજે આપણે માનીએ છીએ એના કરતાં ખૂબ નાની વસ્તુમાં સપડાઈ ગયા છીએ. આ કોમ્યુનિકેશન ગેપ અને મીડિયાનો આટલો બધો ઉપયોગ થાય છે, જો જૈન ધર્મ પણ પોતાના વિચારોને જગતના ચોકમાં મૂકવા માટે શા માટે આનાકાની કરી શકે, એ ખાસ લક્ષ્ય આપું છું. ખાસ કરીને યુનિવર્સિટીમાં રહેતા પ્રોફેસરો વિદ્વાનોને કહું છું કે ઓછામાં ઓછા 10-20 એવા સરસ પુસ્તકોનું અનુવાદ કરીને જગતના ચોકમાં મૂકો કે જેથી કરીને આ જૈન ધર્મની જે ગરિમા છે એ જગતના જીવોને યોગ્ય રીતે મળી શકે એ વાત કરવાની છે. અને સાતમું જાગરણ, છેલ્લું જાગરણ કે જેમાં આપણે બધા જ જીવનને આ જ ભાવમાં જીવન મુક્તિનો આનંદ માણી શકીએ એ છે નમસ્કાર મહામંત્રની સાધના. આવો ઉત્તમ મંત્ર વિચ ઇઝ અ થોટ પ્યોરિફાયર, અશુભ તત્વને બાળતો, પરબ્રહ્મની વાંગમયી મૂર્તિ, વચનાનલ અનસ્ત સૂર્ય. અરે આ મંત્રની શું વાત કરીએ! જ્યારે એની વાત કરવા જઈએ તો લાગે છે કે આવો મંત્ર આપણને ગળથૂથીમાં મળેલો છે, છતાં એ મંત્રને આપણે આપણી ચેતનામાં હજી ઓતપ્રોત કર્યો નથી. મનોવૈજ્ઞાનિકોએ સુંદર સૂત્ર આપ્યું, થિંક ગ્લોબલી એક્ટ લોકલી. જગત એક થયું ત્યારે આખું સૂત્ર આપ્યું, થિંક ગ્લોબલી એક્ટ લોકલી. થિંક ગ્લોબલી એટલે એક નમોરી હંતાણમ, એ આખા વિશ્વનો વિચાર કરે છે. પાંચ વિભૂતિ પાદને નમસ્કાર છે અને તેની સાથે અરિયંતમાં રહેલા સકળ જીવ રાશિ સાથે મૈત્રીનો હસ્તાક્ષર છે. આવો નમસ્કાર મહામંત્ર આપણને જે મળ્યો છે વિશ્વ શાંતિ માટેનું અમોઘ સાધન છે. અને બધા જ મનોવૈજ્ઞાનિક કહે છે કે યુદ્ધને જો દૂર કરવું પડશે તો મનને નિશસ્ત્રીકરણ કરવું પડશે. નમોરી હંતાણમ એ શું કરે છે? તો કે પાપનો નાશ કરે છે, પાપીને બચાવે છે. એવા નમસ્કાર મહામંત્રની સામૂહિક આરાધના સમાજમાં હજી ઓછી થાય છે, પણ જ્યાં જ્યાં પણ એક એક કરોડ નૌકાર ગણાય છે ત્યાં દસમી આરાધકો આવીને કહે છે કે આજે અમને જીવનમાં આ આત્મદર્શનનો સ્પર્શ થયો. સામૂહિક આરાધનાની તાકાત છે. જે એક માણસ પોતાના ઘરમાં કરે, 1000 વ્યક્તિઓ ભેગા થઈને 2 કલાક મૌન ન કરે. વ્યાખ્યાન માળાઓની જરૂરત છે, એ મૌન ભવનની પણ જરૂરત છે કે જ્યાં મૌન બેસીને પોતાની આરાધના કરે. અને એક્ટ લોકલી એ છે કરેમી ભંતે. નમસ્કાર મહામંત્રની આરાધના કરે એ જો પ્રતિજ્ઞામાં ન આવે. કરેમી ભંતે એ શું છે? પાંચે પરમેષ્ઠીઓને નમસ્કાર કર્યા પછી પ્રભુની આજ્ઞા પાલનમાં જવા માટેનો વૈભવ છે. નમસ્કાર મહામંત્ર અને કરેમી ભંતે એ બંને થિંક ગ્લોબલી એક્ટ લોકલી આ આપણને આપી શકે છે. કરેમી ભંતે પણ એક વિજ્ઞાન છે. ભગવાનનું શાસન પ્રતિજ્ઞા ઉપર ટકેલું છે. કોઈ એમ કહે કે નાના મને મનમાં ફાવે એમ કરું, તો કે જે ચાલી નહીં શકે તારી નબળાઈ છે. એકાંતમાં પણ કદાચ ભૂલ કરી બેસે, એટલા માટે પ્રતિજ્ઞાબદ્ધ જીવન જીવવાની વાત છે. જે દિશામાં જવું જ નથી, જે વસ્તુ જોતી જ નથી, એની પ્રતિજ્ઞા માટે આટલી આનાકાની કેમ? તો કે અંદરમાં મોહરાજા કહે છે કે હમણાં નહીં, ઉતાવળ કરતો નહીં, અને એટલા માટે જ આ કરેમી ભંતે તરફ સંગ જતો નથી. તો નમસ્કાર મહામંત્ર અને કરેમી ભંતે એ કોઈ પણ સંગને પુનર્જાગૃત કરવા માટે તૈયાર છે. અને આ મંત્ર એ કોઈ વિશેષ નામ નથી. અરિહંતને નમસ્કાર, સિદ્ધને, આચાર્ય, ઉપાધ્યાય, સાધુને નમસ્કાર. તો આ જે વાત છે એ પુનર્જાગરણમાં આ યુગની સાથે સાનુકૂળ છે. પન્યાસજી મારા સાહેબ કહેતા હતા કે નમસ્કાર મહામંત્રની સાધના દરેક વ્યક્તિને પોતાના માટેનું પછીનું સોપાન બતાવે છે. બાળકથી માંડીને ગણધર સુધી પણ તેની આરાધના બધાને બતાવી શકે છે. તો આપણે પણ તેનો આશ્રય લઈને આપણા જીવનને પવિત્ર કરીએ અને આ પૃથ્વી ઉપર જેટલા વર્ષો પણ રહીએ એટલો વખત હર હાલ મેં અલમસ્ત સચ્ચિદાનંદ હું, ચિદાનંદ 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 હું, બસ એક આનંદથી રહેવું છે. જગત પાસે કંઈ માગવું નથી. માગવાનું તો મારા ત્રણ લોકના નાથની પાસે માગી લીધું છે. મને આપવાનું એને આપી દીધું છે. દેવાલયમાં રહેલા દેવ દેહાલયમાં જ્યારે આવે અને એ દેહાલયમાં જ્યારે દેવ વિશ્વાલયમાં ભગવાનને જોવે ત્યારે સિદ્ધાલયનો માર્ગ આપણા માટે ખોલી શકશે. અને આવું પુનર્જાગરણ આપણે આપણા જીવનમાં પ્રાપ્ત કરીએ. અંતિમ વાત આપની પાસે વિનંતી રૂપે મૂકવી છે. 3 સામાજિક ચેતનાની નવી આવૃત્તિ બનો. હકીકતમાં સમાજશાસ્ત્રીઓએ બહુ સુંદર વાત કરેલી છે કે અહીં બેઠેલી તો શું, પણ આ જગત ઉપર રહેલો કોઈ પણ માનવ એની બીજી આવૃત્તિ ક્યાંય મળતી નથી. એવરીબડી ઇઝ એન ઓરિજિનલ એડિશન. આમાંથી કોઈનું પણ ડુપ્લિકેટ બીજી વ્યક્તિમાં ન થઈ શકે. તો તમે સામાજિક ચેતનાની એક નવી આવૃત્તિ બનો, સમાજને મૌલિકતાનું દાન આપો. અને જગત એમ કહે કે 1 કરોડ જૈન છે આ પૃથ્વી ઉપર, ત્યાં સુધી અણુ બોમ્બ ફાટવાનો નથી એવી એક હિંમત રાખવી જોઈએ. આ નમસ્કાર મંત્ર મળ્યા પછી કેમ ન થઈ શકે? પણ દુઃખની વાત એ છે કે એક હાથમાં અણુશસ્ત્રો રાખનાર બીજા હાથે અણુશસ્ત્રો મિટાવવાની વાત કરી શકે છે, પણ મહાવીરનું શાસ્ત્ર હાથમાં રાખનાર બીજા હાથે ઝઘડવાની તૈયારી કરે છે.
આ કેમ ભરી શકે? આપણને જેને અનેકાંત આપ્યો, અરે ઘરના ઝઘડા ન મટાવી શકીએ આખી જગતને શાંતિ આપી શકીએ એવી તાકાત, અને ઘરના ઝઘડા ન મટાવી શકીએ, મને લાગે છે કે રોગ લાગુ પડ્યો છે. અને એટલા માટે જ કહું છું, સામાજિક ચેતનાની નવી આવૃત્તિ બનો. વી આર નોટ ગોઈંગ ટુ લીવ ફોર ધ સેકન્ડ ટાઈમ ઓન ધીઝ અર્થ ઇન ધીસ મેનર. આ પૃથ્વી ઉપર આ આપણો માનવભાવ રિપીટ અત્યારે નથી થવાનો. એ આવૃત્તિ બનાવીને શું કરવાનું છે? તો કહે છે, અધ્યાત્મ યુગના પ્રહરી બનો. તમારા જીવનમાં અધ્યાત્મનું અનુસંધાન છૂટી ગયું છે. એક વખત અધ્યાત્મનું અનુસંધાન જેના જીવનમાં સ્પર્શી જાય છે, એને તો જીવનના બધા જ આયામોમાં આનંદ અને આનંદ જોઈ શકે છે. જેમ ઘરમાં હવાને માટે કોઈ અલાયદી ઓરડી હોતી નથી, બધા જ ઓરડાઓમાં હવા જોઈએ છીએ, એમ અધ્યાત્મને આશ્રિત સાધક જીવનના બધા જ આયામોમાં પોતાના અધ્યાત્મની વહેંચણી કરે છે અને પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે. તીર્થંકરના અનાદરમાં અશાંતિ છે. આ અધ્યાત્મને વરીને તીર્થંકરની આજ્ઞા મુજબનું જીવન જીવીએ. અને છેવટે અમારા જંબુવીજી મહારાજ સાહેબે આવી જ્યારે ઘણી બધી વ્યથાઓ વ્યક્ત કરી ત્યારે એક સૂત્ર આપ્યું છે કે આ કાળમાં ઘણું બધું ખોટું બની રહ્યું છે, ઘણા બધા સંઘર્ષ છે, પણ તમારા માટે એક જ રસ્તો ખુલ્લો છે, અને તે છે પવિત્રતાની ઊંચાઈ વધારો. તમારી પવિત્રતાની ઊંચાઈ વધાર્યા વગર તમે જગતના ચોકમાં જઈને હલકા કાર્યો કરવા માટે બિલકુલ શક્તિમાન જ નથી. જેમ જેમ પડતો કાળ આવે એમ જૈન સંઘની વ્યક્તિએ પોતાની પવિત્રતાની ઊંચાઈ વધારવાની જરૂરત છે. અને એ જેમ જેમ વધશે એમ પ્રશ્નો એની મળે ખરી પડશે. પ્રશ્નો તો વ્યષ્ટિ અને સમષ્ટિને છે, પરમેષ્ટિને કોઈ પ્રશ્ન નથી. એને નમસ્કાર કરો, પવિત્રતાની ઊંચાઈ વધારો, તો શું થાય? તો કે જે પવિત્ર હશે તે બચશે અને બચાવશે, પવિત્ર હશે તે જીવશે અને જીવાડશે, અને પવિત્ર હશે તે જીતશે અને જીતાડશે. આ પર્યુષણ પર્વ પુનર્જાગરણનો નહીં, પૂર્ણ જાગરણનું પર્વ બને. અને આપણે બધા જ 10-20 વર્ષ આ પૃથ્વી ઉપર રહીએ, ઘણા વર્ષ રહેવાનું છો, 10-20 વર્ષ રહીએ ત્યાં સુધીમાં આપણે એક જોઈને જઈએ સ્વપ્ન કે વારે વાહ પ્રભુ, તમે મને જૈન કુળમાં જન્મ આપ્યો, આજે મારે આ જીવનને સાર્થક કરીને જગતને બતાવીને જાઉં. એના માટે આપણો બધાનો એક સહિયારો પુરુષાર્થ બને. આપના ચરણમાં આ સ્વાધ્યાય મુક્તા ખૂબ આનંદ છે. હવે પછીના દિવસોમાં આ એક એક વિષયનો પણ